એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર વાત કરવાના છીએ જે ખરેખર ઊંચાઈની સાથે સાથે ઊંડાણનો પણ અનુભવ કરાવે. હું વાત કરી રહ્યો છું જ્હોન ક્રેકોરનો પુસ્તક ઇન્ટુ થિન એર વિશે. એનું ગુજરાતી નામ તમે બરફના ઊંડાણ કહી શકો અથવા હવામાં ઓગળી ગયેલી મહત્વાકાંક્ષા પણ.
બરાબર.
અને આ કોઈ એમ જ સામાન્ય પર્વતારોહણની વાર્તા નથી. આ તો 1996માં માઉન્ટ એવરેસ્ટ પર જે ભયાનક દુર્ઘટના થઈ હતી ને, એનું પ્રત્યક્ષદર્શી, આમ હૃદય સોંસરવું ઉતરી જાય એવું વર્ણન છે.
હા, અને આ વર્ણનની તાકાત એ છે કે લેખક જ્હોન ક્રેકોર એ પોતે ખાલી પત્રકાર નહોતા, એક અનુભવી પર્વતારોહક પણ હતા.
ઓહ.
અને એ આઉટસાઇડ મેગેઝિન માટે એ અભિયાનનો જ એક હિસ્સો હતા. એમણે શિખર સર કર્યું અને પછી જે પેલું ભયાવહ તોફાન આવ્યું ને, જેમાં 8 સાથી પર્વતારોહકો ગુજરી ગયા, એમાંથી એ બચી નીકળ્યા.
એટલે કે એ પોતે ત્યાં હાજર હતા.
બિલકુલ. એમની આ બેવડી દ્રષ્ટિ છે, એક તો ભાગ લેનાર તરીકેનો એમનો પોતાનો અનુભવ, અને બીજો એક પત્રકાર તરીકેની એમની જે નિરીક્ષણ શક્તિ છે, એના લીધે આ પુસ્તક ખરેખર અસાધારણ રીતે અધિકૃત અને ઊંડું બને છે.
બરાબર. એટલે જ આ વાત લગભગ 3 દાયકા પછી પણ એટલી જ, શું કહેવાય, પ્રસ્તુત અને મહત્વની લાગે છે.
આ ખાલી એવરેસ્ટની ઊંચાઈની વાત નથી કરતી,
ના ના,
પણ માનવીય મહત્વાકાંક્ષાની ઊંચાઈઓ અને એની ખાઈઓ વિશે પણ છે. તે આપણને સવાલ પૂછવા પ્રેરે છે કે ભાઈ, એવું તો શું થયું 10 મે 1996ના દિવસે કે દુનિયાના સૌથી ઊંચા શિખર પર એક જ દિવસમાં 8 જિંદગીઓ આમ હોમાઈ ગઈ? શું એ ખાલી કુદરતનો પ્રકોપ હતો કે પછી એમાં માણસોની ભૂલો, એમના નિર્ણયો, એનું પણ પરિણામ હતું? ચાલો આજે આપણે આ ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ.
હા, ચોક્કસ. અને આ સફરની શરૂઆત તો ક્રેકોરના પોતાના જીવનથી જ કરવી પડે. કહેવાય છે કે બાળપણથી જ એમને પર્વતો ગમતા હતા, એકદમ અદમ્ય આકર્ષણ હતું.
અને એવરેસ્ટ ચડવું એ તો જાણે એમનું એક સપનું હતું પણ અધૂરું. પછી ઘણા વર્ષો પછી જ્યારે પેલું આઉટસાઇડ મેગેઝિન છે ને, એમણે કહ્યું કે એવરેસ્ટ પર જે આ કોમર્શિયલાઇઝેશન વધી રહ્યું છે,
એટલે કે પૈસા લઈને ચડાવવાનો ટ્રેન્ડ,
હા બસ એ જ, એના પર એક આર્ટિકલ લખો. ત્યારે એમનું પેલું જૂનું સપનું પાછું સળવળ્યું. અને જુઓ તો ખરા, આ જ અસાઇનમેન્ટ એમને સીધા પીરી દુર્ઘટનાના કેન્દ્રમાં લઈ ગયું.
ઓહો. અને એ કઈ ટીમ સાથે જોડાયા હતા?
એ જોડાયા એડવેન્ચર કન્સલ્ટન્ટ્સ નામની એક જાણીતી કંપની સાથે. એના લીડર હતા ન્યૂઝીલેન્ડના બહુ જ અનુભવી અને આમ આદરણીય ગાઈડ રોબ હોલ. આ કંપનીઓ શું કરે કે માથાદીઠ લગભગ $65,000 જેટલી મોટી ફી લે.
બાપરે.
હા, અને પછી જરૂરી ટ્રેનિંગ અને સપોર્ટ આપીને ક્લાયન્ટ્સને એવરેસ્ટ ચડાવવાનો પ્રયાસ કરે. એટલે આ જે વ્યાપારીકરણ છે ને, એ પોતે જ આખી વાર્તાનો એક બહુ મહત્વનો ભાગ છે.
બરાબર. કારણ કે એ સવાલ ઊભો કરે છે કે પૃથ્વી પરનું સૌથી જોખમી સ્થળ એને તમે આમ પેકેજ ટૂર તરીકે વેચી શકો.
આખી વાર્તામાં સતત ગુંજતા રહે છે.
હા.
ખેર, ક્રેકોરની ટીમ નેપાળ પહોંચી. પછી પેલી ખુંબુ વેલીના અદ્ભુત પણ એટલા જ મુશ્કેલ રસ્તે એવરેસ્ટ બેઝ કેમ્પ તરફ એમણે ટ્રેકિંગ શરૂ કર્યું.
બેઝ કેમ્પ, એનું દૃશ્ય કેવું હશે? આમ બરફની વચ્ચે તંબુઓનો શહેર જ જાણે.
બિલકુલ એવું જ. દુનિયાભરના પર્વતારોહકો, શેરપાઓ, સપોર્ટ સ્ટાફ, જાણે મેળો ભરાયો હોય. જુદી જુદી ટીમો અને બધાનું લક્ષ્ય એક જ, ચોમોલુંગમાં એવરેસ્ટનું શિખર. અહીં જ ક્રેકોરની ટીમનો પરિચય એમની મુખ્ય પ્રતિસ્પર્ધી ટીમ માઉન્ટેન મેડનેસ સાથે થયો. એના નેતા હતા અમેરિકન ગાઈડ સ્કોટ ફિશર.
ઓકે.
ફિશર પણ રોબ હોલ જેટલા જાણીતા હતા, અને બંને વચ્ચે આમ તંદુરસ્ત પણ કહેવાય ને કે તીવ્ર સ્પર્ધા રહેતી કે કોની ટીમ વધુ સફળ થાય.
ઓહો, એટલે ત્યાં પણ સ્પર્ધા. પણ બેઝ કેમ્પ તો ખાલી શરૂઆત હતી, ખરો પડકાર તો હવે આવવાનો હતો. એક્લિમેટાઇઝેશન, શરીરને ઊંચાઈ સાથે સેટ કરવું, એમાં શું હોય?
અરે, એ બહુ જ શારીરિક અને માનસિક રીતે કષ્ટદાયક પ્રક્રિયા છે. એમાં તમારે વારંવાર વધુ ઊંચાઈએ ચઢવાનું, પછી પાછા નીચે આવવાનું. હા, જેથી શરીર પેલી ઓછી હવા, ઓછો ઓક્સિજન એની સાથે કામ કરવા ટેવાય. અને આ માટે એમને વારંવાર પેલા કુખ્યાત ખુંબુ આઈસફોલમાંથી પસાર થવું પડતું.
ખુંબુ આઈસફોલ, એ નામ તો સાંભળ્યું છે, બહુ ખતરનાક કહેવાય છે ને?
હા, ખૂબ જ. તમે વિચારો કે હજારો ટન વજનનો બરફનો ધોધ છે જે સતત ધીમે ધીમે સરકતો હોય, એમાં ઊંડી ઊંડી તિરાડો હોય જેને ક્રેવાસ કહેવાય.
ઓ બાપરે.
અને ગમે ત્યારે તૂટી પડે એવા બરફના મોટા મોટા ટાવર, સેરેક, એ એવરેસ્ટના સૌથી ખતરનાક ભાગોમાંનો એક ગણાય છે. ત્યાંથી વારંવાર પસાર થવું પડે.
કલ્પના કરવી પણ અઘરી છે. અને જેમ જેમ એ લોકો ઉપર ગયા હશે, ઊંચાઈની અસર દેખાતી હશે ને?
ચોક્કસ. ભયંકર માથાનો દુખાવો, ભૂખ મરી જવી, વજન ઉતરી જવું, રાત્રે ઊંઘ ના આવવી, અને પેલી ખુંબુ કફ તરીકે ઓળખાતી સૂકી ઉધરસ, આ બધું તો ત્યાં સામાન્ય ગણાય. પણ એ વખતે બીજા કેટલાક ચિંતાજનક સંકેતો પણ હતા. ટીમો વચ્ચે થોડો આમ તણાવ જેવું લાગતું હતું. કેટલાક સભ્યોની તબિયત પણ થોડી નરમ ગરમ હતી.
જેમ કે?
ખાસ કરીને પેલા સ્કોટ ફિશર હતા ને, માઉન્ટેન મેડનેસના લીડર, એ પોતે પણ અસામાન્ય રીતે થાકેલા લાગતા હતા. હવે એમના જેવા અનુભવી ગાઈડ માટે આ થોડી ચિંતાની વાત કહેવાય.
હા, એ તો છે.
અને પેલું લોજિસ્ટિક્સમાં પણ થોડી ગડબડ દેખાતી હતી.
લોજિસ્ટિક્સમાં?
એટલે
કે ચઢાણના રસ્તા પર જે સલામતી માટે દોરડા બાંધવાના હોય ને, એમાં વાર લાગી રહી હતી.
ઓહ.
અને પર્વત પર ક્લાઇમ્બર્સની સંખ્યા પણ ધાર્યા કરતા ઘણી વધારે હતી. આ ભીડ પાછળથી પેલી ટ્રાફિક જામ જેવી હાલત કરવાની હોતી, એ પણ એક ઘાતક કારણ બન્યું. જાણે નાની નાની સમસ્યાઓ આવનારી મોટી આફતના ઇંધાણ આપતી હતી.
હા, આને જ કદાચ નોર્મલાઇઝેશન ઓફ ડિવિયન્સ કહેતા હશે નહીં? કે નાના જોખમોને સામાન્ય માની લેવા.
બરાબર.
અને આખરે ટીમો પહોંચી કેમ્પ આઈવી, જે સાઉથ કોલ પર છે. આ વિસ્તાર એટલે ડેથ ઝોન. 8,000 મીટર એટલે લગભગ 26,000 ફૂટથી ઉપરનો વિસ્તાર.
ડેથ ઝોન, નામ જ ડરાવણું છે.
હા, કારણ કે ત્યાં હવા એટલી પાતળી હોય છે કે પૂરક ઓક્સિજન વગર માણસનું શરીર લાંબો સમય ટકી જ ન શકે. દરેક શ્વાસ લેવો એ સંઘર્ષ છે, દરેક પગલું થકવી દે. અને અહીંથી જ 10 મે 1996ની રાત્રે શિખર સર કરવા માટેનું છેલ્લું અને સૌથી જોખમી ચઢાણ શરૂ થયું.
10 મે, શિખર દિવસ. એ દિવસે શું ખોટું થયું? મને લાગે છે કે એક ભૂલ નહીં, પણ ભૂલોની આખી એક ચેન બની ગઈ.
એકદમ સાચી વાત. પહેલી સમસ્યા એ થઈ કે શિખર સુધીના છેલ્લા ભાગમાં દોરડા બાંધવામાં ધાર્યા કરતા વધુ વાર લાગી. આના લીધે ક્લાઇમ્બર્સને કડકડતી ઠંડીમાં કલાકો સુધી રાહ જોવી પડી.
એટલે સમય બગડ્યો.
હા, બીજું પેલી હિલેરી સ્ટેપ છે ને, લગભગ 40 ફૂટ ઊંચી સીધી ખડકની દિવાલ જેવી, શિખર પહેલાની છેલ્લી મોટી અડચણ.
હા, સાંભળ્યું છે.
ત્યાં ઉપર જતા અને નીચે ઉતરતા ક્લાઇમ્બર્સની ભીડ જામી ગઈ. 30થી વધુ લોકો એક સાંકડા રસ્તા પર ફસાઈ ગયા. આ ટ્રાફિક જામમાં કિંમતી સમય અને ઓક્સિજન બંનેનો ભયંકર વ્યય થયો.
અને સૌથી ગંભીર ભૂલ કઈ હતી?
સૌથી ગંભીર ભૂલ હતી બપોરે 2 વાગ્યાની જે નક્કી કરેલી ટર્ન અરાઉન્ડ ટાઈમ હતી ને, એની સરિયામ અવગણના. આ એક નિયમ જેવો હતો, ભલે લખેલો ન હોય પણ બધા માનતા કે
બરાબર, કે 2 વાગ્યા સુધીમાં શિખર પર ના પહોંચો તો પાછા વળો.
બરાબર. ગમે ત્યાં હોવ પાછા વળી જ જવાનું, જેથી અંધારું થાય અને હવામાન બગડે એ પહેલા તમે સુરક્ષિત રીતે નીચે કેમ્પ સુધી પહોંચી શકો.
પણ આટલા અનુભવી ગાઈડ્સ હતા, ક્લાઇમ્બર્સ હતા, એમણે કેમ આ નિયમ તોડ્યો? શું થયું?
આ જ તો પેલું સમિટ ફીવર છે. શિખર આમ હાથવેંતમાં દેખાતું હોય, આટલી મહેનત કરી હોય, આટલા પૈસા ખર્ચ્યા હોય, પછી પાછા વળવાનો નિર્ણય લેવો બહુ અઘરો પડે. રોબ હોલ જેવા અનુભવી ગાઈડ પણ આ દબાણમાં આવી ગયા. એમનો એક ક્લાયન્ટ હતો ડગ હેન્સન, એ બિચારો પહેલા પણ પાછો ફરેલો, એટલે હોલ એને શિખર સુધી પહોંચાડવા માટે જાણે કટિબદ્ધ હતા. એમણે 2 વાગ્યા પછી પણ ચઢાણ ચાલુ રાખાવ્યું અને લગભગ બધા જ મુખ્ય ગાઈડ્સ અને એમની ટીમોએ આ નિયમનો ભંગ કર્યો.
ક્રેકોવર પોતે ક્યારે પહોંચ્યા હતા શિખર પર?
ક્રેકોર બપોરે લગભગ 1:15 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા, પણ એમને ખ્યાલ હતો કે ઓક્સિજન ઘટી રહ્યો છે અને સમય થઈ ગયો છે, એટલે એ ઝાઝું રોકાયા નહીં, તરત જ ઉતરવાનું શરૂ કર્યું. પણ જેવું એમણે ઉતરવાનું શરૂ કર્યું, વાતાવરણે અચાનક જ પલટો માર્યો.
શું થયું?
એકાએક જાણે ક્યાંયથી ન હોય એમ એક ભયંકર બરફનું તોફાન એવરેસ્ટ પર ત્રાટક્યું. પવન 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાવા લાગ્યો.
બાપ રે!
બરફ એટલો પડવા માંડ્યો કે કશું દેખાય જ નહીં, શૂન્ય દૃશ્યતા, અને તાપમાન ભયાનક રીતે નીચે જતું રહ્યું. જે ક્લાઇમ્બર્સ હજુ શિખર પાસે હતા અથવા ઉતરી રહ્યા હતા એ બધા પ્રચંડ તોફાનની સીધી ઝપટમાં આવી ગયા.
આ તો કલ્પના પણ નથી કરી શકાતી. જે લોકો ઉપર ફસાઈ ગયા એમનું શું થયું પછી?
હાલત બહુ જ ગંભીર થઈ ગઈ. કેમ્પ આઈવીથી થોડે જ દૂર ઉતરી રહેલા કેટલાક ક્લાઇમ્બર્સ હતા, જેમ કે ટેક્સાસના ડોક્ટર બેકવેધર્સ અને જપાનના યાસુકો નામ્બા, એ લોકો તોફાનમાં રસ્તો જ ભૂલી ગયા.
ઓ નો!
કેમ્પ સાવ નજીક હતો પણ દેખાય નહીં, એટલે એ લોકો ખુલ્લામાં ઠંડી અને પવન સામે લડતા રહ્યા. બીજી બાજુ રોબ હોલ છેક શિખરની પાસે જ ફસાઈ ગયા, પેલા ડગ હેન્સન સાથે. હેન્સનની હાલત બહુ જ ખરાબ હતી, એ ચાલી શકે એમ જ નહોતા, અને હોલે એમને છોડવાની ના પાડી દીધી.
ઓ, રોબ હોલનું શું થયું? એમણે સંપર્ક કર્યો નીચે?
હા, રોબ હોલે સેટેલાઇટ ફોનથી બેઝ કેમ્પનો સંપર્ક કર્યો હતો. એમણે ન્યૂઝીલેન્ડમાં એમની ગર્ભવતી પત્ની સાથે છેલ્લી વાર વાત કરી. બહુ હૃદયદ્રાવક વાતચીત હતી એ. એમણે કહ્યું કે મને ઠંડી લાગે છે પણ હું આરામથી છું, ચિંતા ના કરતી. પણ બીજા દિવસે સવારે એમનો સંપર્ક તૂટી ગયો. તેઓ અને હેન્સન બંને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ બાજુ સ્કોટ ફિશર પણ ઉતરતી વખતે અત્યંત થાક અને ઊંચાઈની બીમારીને કારણે ઢળી પડ્યા. મદદ પહોંચે પહેલાં જ એમનું પણ મૃત્યુ થઈ ગયું.
આ ખરેખર દુઃખદ છે.
આ દુર્ઘટનામાં એક નામ બીજું પણ છે જેની ભૂમિકા ઘણી ચર્ચાસ્પદ રહી, એનાટોલી બુકરેલીવ. કઝાકિસ્તાની ગાઈડ હતા સ્કોટ ફિશરની ટીમમાં.
હા, એમના વિશે ક્રિકોરે પુસ્તકમાં ટીકા કરી છે ને?
હા, ક્રેકોર એમની ટીકા કરે છે, કારણ કે બુકરેવ પૂરક ઓક્સિજન વગર ચડ્યા હતા અને એમના ક્લાયન્ટ્સ કરતા પહેલા કેમ્પ આઈવીમાં પાછા ઉતરી ગયા હતા. ક્રેકોરનું માનવું હતું કે ગાઈડ તરીકે એમણે ક્લાયન્ટ સાથે રહેવું જોઈતું હતું.
પણ બુકરેવનો કંઈક અલગ મત હતો ને આ વિશે?
હા, બુકરેવે પછી પોતાનું પુસ્તક લખ્યું, ધ ક્લાઇમ્બ, એમાં જવાબ આપ્યો. એમનું કહેવું હતું કે ઓક્સિજન વગર ચડવાથી એ થાકી ગયા હતા, અને જો એ જલ્દી નીચે જઈને આરામ ન કરે તો પછી કોઈને મદદ કરવા લાયક જ ન રહેત.
ઓકે.
અને ખરેખર થયું પણ એવું. તે રાત્રે જ્યારે બીજા બધા ક્લાઇમ્બર્સ તોફાનમાં ફસાયા ત્યારે બુકરેવે અકલ્પનીય હિંમત બતાવી. એ એકલા હાથે કેમ્પમાંથી બહાર નીકળ્યા, પહેલાં ભયંકર તોફાનમાં ગયા અને 3 ફસાયેલા ક્લાઇમ્બર્સને શોધીને જીવતા પાછા લાવ્યા.
અરે વાહ!
એટલે એમના આ કામ માટે એમની પ્રશંસા પણ બહુ થાય છે. આ વિવાદ એ જ બતાવે છે કે આવી પરિસ્થિતિમાં સાચું શું ને ખોટું શું એ નક્કી કરવું કેટલું અઘરું હોય છે.
બરાબર. ક્રેકોર પોતે ક્યાં હતા આ બધા દરમિયાન?
ક્રેકોર તો તોફાન શરૂ થયા પછી જેમ તેમ કરીને કેમ્પ 4માં પોતાના તંબુ સુધી પહોંચી ગયા હતા, પણ એ પણ પેલા હાઇપોક્સિયા, ઓક્સિજનની કમી, અને થાકને લીધે થોડા ભ્રમમાં હતા. એમને ભૂલથી એવું લાગી ગયું કે એમની ટીમના એક ગાઈડ હતા, એન્ડી હેરિસ, જેમને એમને થોડા સમય પહેલા જોયા હતા, તે મૃત્યુ પામ્યા છે.
ઓહ!
આ ખોટી માન્યતા અને પોતે સુરક્ષિત છે એ ભાવ એમને પાછળથી બહુ જ અપરાધ ભાવ અપાવી ગયો, પેલો સર્વાઈવર્સ ગિલ્ટ.
સમજી શકાય.
બીજા દિવસની સવાર તો જાણે એક ભયાનક વાસ્તવિકતા લઈને આવી. જે ક્લાઇમ્બર્સ રાત્રે બહાર ફસાયા હતા, પેલા બેકવેધર્સ અને યાસુકો નામ્બા, એમને તો મૃત જ માની લેવામાં આવ્યા હતા. પણ પછી એક ચમત્કાર થયો.
શું થયો?
પેલા બેકવેધર્સ, જે કલાકો સુધી બરફમાં થીજી ગયેલી, લગભગ મરેલી હાલતમાં પડ્યા હતા, એ અચાનક ભાનમાં આવ્યા.
શું વાત કરો છો, આટલી ઠંડી અને ઓક્સિજન વગર?
હા, આ મેડિકલ દ્રષ્ટિએ પણ એક ચમત્કાર જ કહેવાય. એ માંડમાંડ ઊભા થયા. એક હાથ તો સાવ કામ નહોતો કરતો, ચહેરો ભયંકર સૂજી ગયેલો, અને લથડતા પગલે જાણે કોઈ ભૂત ચાલતું હોય એમ એ કેમ્પ આઈવી સુધી જાતે પહોંચી ગયા.
અવિશ્વસનીય.
એમના સાથીઓ તો એમને જીવતા જોઈને સ્તબ્ધ જ થઈ ગયા. પણ દુર્ભાગ્યે યાસુકો નામ્બા એટલા નસીબદાર ન રહ્યા, એમનું મૃત્યુ થયું હતું. બેકવેધર્સનું બચવું એ તો અદ્ભુત વાત છે. પછી બચી ગયેલા લોકોનું શું થયું? નીચે ઉતરવાનું પણ અઘરું હશે ને?
હા, એ પણ એક સંઘર્ષ જ હતો. બેકવેધર્સની હાલત એટલી ખરાબ હતી કે એમને ચલાવીને નીચે લાવવા શક્ય નહોતું. ત્યારે નેપાળી પાયલટ મદન કેસી, એમણે ગજબની હિંમત બતાવી. એમણે કેમ્પ 2 સુધી હેલિકોપ્ટર ઉડાડ્યું, જે હજુ પણ બહુ ઊંચારી કહેવાય, અને ત્યાંથી વેધર્સ અને બીજા એક ગંભીર રીતે ઘાયલ ક્લાઇમ્બરને બચાવ્યા.
વાહ, આ પોતે જ એક રેકોર્ડ બ્રેકિંગ બચાવ કાર્ય હતું. ક્રેકોર અને બીજા બચી ગયેલા લોકો ધીમે ધીમે નીચે ઉતર્યા, પણ એમના મન પર આ દુર્ઘટનાનો ઊંડો આઘાત અને પેલો અપરાધભાવ એ કાયમ માટે રહી ગયો. ક્રેકોરે ઘરે પાછા આવીને આ બધું લખવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યારે એમને સમજાયું કે આવા આત્યંતિક દબાણ અને આઘાતમાં માણસની યાદદાશ્ત કેટલી ભ્રામક હોઈ શકે છે.
આખી ઘટના સાંભળીને જ રૂવાળા ઊભા થઈ જાય છે, પણ પુસ્તક આ દુર્ઘટના પાછળના કારણોનું જે વિશ્લેષણ કરે છે એના પર થોડી વાત કરીએ. કયા મુખ્ય કારણો હતા આ બધાની પાછળ?
પુસ્તક મુખ્યત્વે ત્રણ પરિબળો પર ભાર મૂકે છે. પહેલું, માનવીય મહત્વાકાંક્ષા અને એની સાથે જોડાયેલું અભિમાન. પેલું ગ્રીક લોકો કહે છે ને, હુબ્રિસ.
હા,
પ્રકૃતિ પર વિજય મેળવવાની, દુનિયાના સૌથી ઊંચા શિખર પર પોતાનો ઝંડો લહેરાવવાની તીવ્ર ઈચ્છા. હવે મહત્વાકાંક્ષા તો જરૂરી છે, પણ જ્યારે એ આંધળી બની જાય ત્યારે એ જોખમી સાબિત થાય.
અને બીજું, પેલું સમિટ ફીવર જેની આપણે વાત કરી.
હા, શિખર સર કરવાનો તાવ. એ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં માણસનું તર્કબદ્ધ વિચારવાનું જાણે બંધ થઈ જાય. લક્ષ્ય એટલું નજીક દેખાય કે એના માટે કોઈ પણ જોખમ લેવા તૈયાર થઈ જાય. સલામતીના નિયમો, શરીરની મર્યાદા, હવામાનના સંકેતો, બધું ગૌણ બની જાય. 10 મેના રોજ ઘણા લોકો આ તાવનો શિકાર બન્યા હતા એમ કહી શકાય.
અને ત્રીજું કારણ જેનો ઉલ્લેખ તમે શરૂઆતમાં કર્યો હતો, પેલું વ્યાપારી દબાણ.
બરાબર. જ્યારે એવરેસ્ટ ચડવું એક મોંઘો શોખ અને એક ઉદ્યોગ બની ગયો ત્યારે આખું સમીકરણ બદલાઈ ગયું. જે ક્લાયન્ટ $65,000 કે એનાથી વધુ ફી ભરે છે એ અપેક્ષા રાખે કે ભાઈ મને શિખર સુધી પહોંચાડો.
હા, સ્વાભાવિક છે.
અને ગાઈડિંગ કંપનીઓ પર સફળતા બતાવવાનું દબાણ વધે છે, કારણ કે એમની રેપ્યુટેશન અને ભવિષ્યનો બિઝનેસ એના પર આધાર રાખે છે. આ દબાણને લીધે કદાચ એવા નિર્ણયો લેવાયા જે પૂરેપૂરા સલામતી પર આધારિત નહોતા. પર્વત પર જે ભીડ વધી એ પણ આ વ્યાપારીકરણનું જ પરિણામ હતું.
ક્રેકોર જવાબદારી વિશે શું કહે છે? 8 લોકોના મૃત્યુ માટે જવાબદાર કોણ? ગાઈડ્સ, ક્લાયન્ટ્સ પોતે, કે પછી આખી સિસ્ટમ જ?
ક્રેકોર કોઈ એક વ્યક્તિ કે કારણ પર આમ સીધો આરોપ નથી મૂકતા. એ વધારે તો પરિબળોનું જે જટિલ મિશ્રણ હતું ને એના તરફ ઇશારો કરે છે. તેઓ માર્ગદર્શકોની કેટલીક ભૂલો સ્વીકારે છે, ખાસ કરીને પેલી ટર્ન અરાઉન્ડ ટાઈમની અવગણના. તેઓ ક્લાયન્ટ્સના સબમિટ ફીવર અને ક્યારેક અનુભવની કમી તરફ પણ ધ્યાન દોરે છે, પણ એ પોતાની ભૂમિકા અને પોતાના નિર્ણયો પર પણ સવાલ ઉઠાવે છે. અને સૌથી મહત્વની વાત, એ સત્ય અને સ્મૃતિ વચ્ચેનો જે નાજુક સંબંધ છે ને એના પર ભાર મૂકે છે.
એટલે કે યાદશક્તિ પર ભરોસો ન કરી શકાય.
હા, એ બહુ જ પ્રામાણિકતાથી સ્વીકારે છે કે હાઇપોક્સિયા, થાક અને આઘાતને કારણે એમની પોતાની યાદો પણ 100% વિશ્વસનીય નથી. પેલો એન્ડી હેરિસ વિશે એમણે જે ધારી લીધું હતું એ ખોટું નીકળ્યું.
બરાબર.
આ અનુભવ એમને શીખવે છે કે આવી આત્યંતિક પરિસ્થિતિમાં બનેલી ઘટનાનું કોઈ એક સાર્વત્રિક ઉદ્દેશ્યપૂર્ણ સત્ય તારવવું લગભગ અશક્ય છે. દરેક બચી ગયેલો વ્યક્તિ એનું પોતાનું સત્ય લઈને જીવે છે, જેની યાદો અને અનુભવો પર આધારિત હોય છે. કે પ્રકૃતિ, ખાસ કરીને એવરેસ્ટ જેવા વિરાટ અને શક્તિશાળી સ્વરૂપો, એ માનવીય મહત્વાકાંક્ષાઓ, સપનાઓ કે પીડા પ્રત્યે સાવ ઉદાસીન છે. ચોમોલુગમાં વિશ્વની દેવી માતા એ બસ ત્યાં છે. એ કોઈને સજા નથી કરતી કે કોઈ પર કૃપા નથી વરસાવતી. એ ફક્ત અસ્તિત્વ ધરાવે છે, અને માણસ જ્યારે એની હદ ઓળંગવાનો પ્રયાસ કરે છે ત્યારે એ માનવીય મર્યાદાઓનું એક ક્રૂર પણ વાસ્તવિક સ્મૃતિપત્ર બની રહે છે.
જો આપણે આઠી દુર્ઘટનાના ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ એટલે કે ટર્નિંગ પોઈન્ટ્સ ઓળખવા હોય તો કયા ગણાય?
મારા મતે પહેલો અને સૌથી નિર્ણાયક ટર્નિંગ પોઈન્ટ હતો પેલી બપોરે 2 વાગ્યાની ટર્ન અરાઉન્ડ ટાઈમની સામૂહિક અવગણના. આ એક એવો નિર્ણય હતો જેણે લગભગ બધા જ ઉપર રહેલા ક્લાઇમ્બર્સને જાણી જોઈને વધારે જોખમમાં મૂકી દીધા.
હા, એ તો છે.
જો એ નિયમ પડાયો હોત તો કદાચ ઘણા લોકો તોફાન આવે એ પહેલા સુરક્ષિત રીતે નીચે પહોંચી ગયા હોત. રોબ હોલ જેવા માણસે પોતાના જ નિયમનો ભંગ કર્યો એ ખરેખર દુઃખદ અને ગંભીર પરિણામ લાવનારું સાબિત થયો.
બરાબર. એ નિર્ણયે એમને મોડે સુધી ઉપર રાખ્યા અને તોફાન માટે ખુલ્લા પાડી દીધા. બીજો ટર્નિંગ પોઈન્ટ કયો ગણી શકાય?
બીજો ટર્નિંગ પોઈન્ટ તો નિશંકપણે પેલું અણધાર્યું અને અત્યંત હિંસક તોફાન જે આવ્યું એ જ. હવામાનની આગાહીમાં એની આટલી તીવ્રતાનો અંદાજ નહોતો.
ઓકે.
આ એક બાહ્ય પરિબળ હતું, પર્યાવરણનું. પણ એણે માણસોની ભૂલો અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ, જેમ કે દોરડા બાંધવામાં વિલંબ, ભીડ, એની ઘાતક અસરોને અનેક ગણી વધારી દીધી.
એટલે કે ભૂલો તો હતી જ, પણ તોફાને એને વધુ ખતરનાક બનાવી દીધી.
બિલકુલ. તોફાન ન આવ્યું હોત તો પણ કદાચ મુશ્કેલીઓ તો થઈ જ હોત, પણ કદાચ આટલી મોટી જાનહાનિ ન થઈ હોત. એણે પરિસ્થિતિને સાવ નિયંત્રણ બહાર કરી દીધી.
અને ત્રીજો ટર્નિંગ પોઈન્ટ?
ત્રીજો મહત્વનો મુદ્દો હતો નેતૃત્વ અને નિર્ણય શક્તિમાં આવેલું ભંગાણ. અને એનું કારણ હતી પેલી આત્યંતિક પરિસ્થિતિઓ, ઊંચાઈ, થાક અને ખાસ કરીને હાઇપોક્સિયા.
મગજને ઓક્સિજન ઓછો મળવો તે.
હા, એના લીધે વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર ગંભીર અસર પડે. આ બધાએ અનુભવી ગાઈડ્સના નિર્ણયોને પણ પ્રભાવિત કર્યા. રોબ હોલનો પેલો ડગ હેન્સન સાથે રહેવાનો ભાવનાત્મક પણ કદાચ અતાર્કિક નિર્ણય. સ્કોટ ફિશરનો શારીરિક થાક, જેણે એમની ટીમને દોરવાની ક્ષમતા ઘટાડી દીધી. જુદી જુદી ટીમો વચ્ચે સંકલનનો અભાવ. આ બધું જ નિર્ણાયક ક્ષણોમાં ખોટા નિર્ણયો અને સંદેશાવ્યવહારના ભંગાણ તરફ દોરી ગયું. પેલો એનાટોલી બુકરેવના નિર્ણયો પરનો વિવાદ પણ આ જ સંદર્ભમાં આવે છે. આ બતાવે છે કે શ્રેષ્ઠ લોકો પણ આવા આત્યંતિક દબાણ હેઠળ કેવી રીતે ભૂલો કરી શકે છે.
આ વાર્તા ભલે એવરેસ્ટના બર્ફીલા ઢોળાઓ પર બની હોય, પણ એમાંથી જે બોધપાઠ મળે છે, મને લાગે છે કે એ આપણા રોજિંદા જીવન માટે પણ એટલા જ સાચા છે. આ ખાલી પર્વતારોહકો માટે નથી.
એકદમ સાચી વાત કહી તમે. આ તો માનવીય સ્થિતિનું જ એક પ્રતિબિંબ છે. પહેલો પાઠ તો પેલી મહત્વાકાંક્ષાની બેધારી તલવાર વિશે જ છે. સફળતાની ભૂખ આપણને આગળ તો લઈ જાય છે, પણ જો એ બેલગામ બની જાય તો એ આપણો વિનાશ પણ કરી શકે છે.
એટલે કે લક્ષ્યો અને મર્યાદાઓ વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે.
બિલકુલ. બીજો પાઠ છે જોખમના વ્યાપારીકરણ અને સમિટ ફીવરનો, જે આપણે ખાલી પર્વતો પર નહીં પણ ધંધાકીય નિર્ણયોમાં કે અંગત જીવનમાં પણ જોઈ શકીએ છીએ. પેલી સંક કોસ્ટ ફેલેસી જેવી વાત છે ને.
હા, કે ઘણું રોકાણ કરી દીધું છે એટલે હવે પાછા ન વળાય.
બસ એ જ. ભલે પ્રોજેક્ટ ખોટમાં જતો હોય તો પણ છોડવો અઘરું લાગે, કારણ કે આપણે શિખરની નજીક પહોંચી ગયા છીએ એવું માનીએ છીએ.
સાચી વાત.
ત્રીજો પાઠ છે દબાણ હેઠળ નેતૃત્વ અને નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે. આ ઘટના બતાવે છે કે કોઈ પણ સિસ્ટમમાં, ખાસ કરીને જ્યાં જોખમ વધારે હોય, ત્યાં સ્પષ્ટ નિયમો, બેકઅપ પ્લાન અને નિષ્ફળતા સ્વીકારવાની તૈયારી કેટલી જરૂરી છે. નેતાઓએ ખાલી સફળતા જ નહીં પણ ક્યારે પાછા વળવું એ જાણવાની હિંમત પણ રાખવી પડે.
અને પેલો સામાન્ય વિચલનનો ખ્યાલ પણ બહુ મહત્વનો છે. કેવી રીતે સલામતીના નિયમોમાં થતા નાના નાના સમાધાન ધીમે ધીમે સ્વીકાર્ય બની જાય છે અને અંતે મોટી દુર્ઘટના નોતરે છે. શું આપણા કામના સ્થળે કે સમાજમાં પણ આવું નથી બનતું?
ચોક્કસ બને છે. આ ઉપરાંત સત્ય અને સ્મૃતિની વ્યક્તિલક્ષી પ્રકૃતિનો સ્વીકાર પણ મહત્વનો છે. કોઈ પણ ઘટનાને જુદા જુદા લોકો જુદી જુદી રીતે યાદ રાખે છે અને અનુભવે છે. આ સમજ આપણને વધુ સહાનુભૂતિશીલ અને ઓછા ટીકાકાર બનાવે છે.
હા.
અને હા, વિશ્વાસ, ટીમવર્ક અને સ્પષ્ટ વાતચીતનું મહત્વ, આ તો કોઈ પણ સામૂહિક પ્રયાસની સફળતાનો પાયો છે.
ક્રેકોરનો પેલો બચી જવાનો અપરાધ ભાવ પણ એક ઊંડો માનવીય પાઠ શીખવે છે. એ યાદ અપાવે છે કે આઘાતજનક ઘટનાઓની અસર લાંબા સમય સુધી રહે છે અને બચી જવું એ પોતે જ એક સંઘર્ષ હોઈ શકે છે. અને છેલ્લે નમ્રતા. પ્રકૃતિ, બજાર કે જીવન જેવી જટિલ અને અનિયંત્રિત સિસ્ટમ સામે આપણી મર્યાદાઓ સ્વીકારવાનું મહત્વ.
હા, બિલકુલ. જો આપણે આ આખી વાતચીતમાંથી ત્રણ અંતિમ તારણો કાઢવા હોય તો.
હા, ચોક્કસ પ્રયાસ કરીએ. પહેલું, એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ શું ગણાય?
મારા માટે સૌથી ભાવનાત્મક રીતે સ્પર્શી જાય એવી વાત એ બચી ગયેલા લોકોનો, ખાસ કરીને ક્રેકોરનો લાંબા સમય સુધી ચાલતો અપરાધ ભાવ અને માનસિક સંઘર્ષ છે. એ બતાવે છે કે શારીરિક રીતે બચી જવું એ વાર્તાનો અંત નથી. ઘણીવાર એ એક અલગ આંતરિક લડાઈની શરૂઆત હોય છે, પીડા અને આઘાતની અસર કેટલી ઊંડી અને કાયમી હોઈ શકે છે એ આ વાર્તા બરાબર સમજાવે છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક અંતર્દૃષ્ટિ જે આપણને વિચારતા કરી મૂકે.
બૌદ્ધિક રીતે સૌથી મહત્વનો મુદ્દો છે સત્ય અને સ્મૃતિની અનિશ્ચિતતા, ખાસ કરીને જ્યારે વ્યક્તિ અત્યંત શારીરિક અને માનસિક દબાણ હેઠળ હોય. ક્રેકોર પોતે પોતાની ભૂલો સ્વીકારે છે અને જુદા જુદા લોકોના વૃત્તાંતોમાં જે વિરોધાભાસ હોય છે એ આપણને શીખવે છે કે કોઈપણ મોટી દુર્ઘટનાનું એકમાત્ર સાચું વર્ણન કરવું કેટલું જટિલ અને કદાપ અશક્ય છે. ઇતિહાસ હંમેશા જુદા જુદા દ્રષ્ટિકોણથી બનેલો હોય છે.
સાચી વાત છે. અને ત્રીજું, એક સાર્વત્રિક વ્યવહારુ જીવનપાઠ જે આપણે બધા લાગુ કરી શકીએ.
સૌથી વ્યવહારુ અને સાર્વત્રિક પાઠ છે પેલું સમિટ ફીવર અને આંધળા અભિમાનના જોખમોને ઓળખવાનો. એ આપણને શીખવે છે કે કોઈ પણ ઉચ્ચ જોખમવાળા પ્રયાસમાં, ભલે તે પર્વત ચડવાનો હોય, ધંધો હોય કે સંબંધ હોય, પહેલેથી નક્કી કરેલી મર્યાદાઓ જેમ કે ટર્ન અરાઉન્ડ ટાઈમ નું સન્માન કરવું અને ક્યારે ના કહેવું કે પાછા વળવું એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફળતા ખાલી લક્ષ્ય સુધી પહોંચવામાં જ નથી, પણ સલામત રીતે પાછા ફરવામાં અને આખી પ્રક્રિયામાંથી શીખવામાં પણ છે. ક્યારેક અટકી જવાની હિંમત એ આગળ વધવા કરતાં પણ મોટી સિદ્ધિ હોઈ શકે છે.
ખૂબ જ સરસ રીતે તમે આખી વાતનો સાર કહ્યો. મહત્વાકાંક્ષા, મર્યાદા અને માનવતાની આ કથા ખરેખર આપણને બધાને વિચારવા પ્રેરિત એવી છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.